તારીખ 22/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 560 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 848
શ્રીમદ રાજચંદ્ર પત્ર ચાલે છે પાણી 400 સમયસાર માંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ છે. કોઈ સમયસાર નાટકનું પદ લખેલું છે અને કેટલાક સિદ્ધાંતોની પણ વાત પૂછી હશે તો પત્રમાં ઉત્તર નથી આપ્યો. રૂબરૂ સમાધાન કરવા માટે લખ્યું છે. જ્ઞાની પુરુષને પણ આત્મપ્રતિબંધપણે સંસાર સેવા હોય ને પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. શું કહે છે? દરેક જ્ઞાને દરેક જ્ઞાનીના વિષયમાં જ્ઞાનીની પરિણમવામાં આત્મકલ્યાણ વિશેષ સાધવાની રીત શું હોય છે? રીત એટલે કાર્ય પદ્ધતિ. એ સંસારના કાર્યો કરતા જોવામાં આવે પણ આત્મપ્રતિબંધપણે નહીં. એટલે આત્મા એમાં પ્રતિબંધ પામે, રોકાઈ જાય આખે આખો, એવી રીતે એ સંસારના કાર્યો કરતા નથી. જેમ કોઈ કેદીને જેલમાં નાખ્યા પછી કામ કરાવવામાં આવે છે, આટલું પાણી ભરવાનું, આટલા પથરા તોડવાના, આટલા લાકડા તોડવાના, તો આમ કરવાનું, તો એ કેદી ત્યાં પ્રતિબંધપણાને પામતો નથી. એના પરિણામમાં શું હોય છે કે હું આ એક સજા ભોગવું છું અને ભોગવ્યા વિના મારો છૂટકો નથી. આ સજા ભોગવી રહ્યો છું હું અને આ સજા ભોગવ્યા વિના મારો છૂટકો થવાનો નથી. એમ જ્ઞાની પણ પૂર્વે કરેલા અપરાધ, અજ્ઞાન દશામાં કરેલા રાગદ્વેષ મોહને કારણે વર્તમાન એક કર્મના ફળને ભોગવે છે, એ સજા માનીને ભોગવે છે. સંસારના જીવો મજા માણીને ભોગવે છે, આ સજા માનીને ભોગવે છે. તેમાં મોટો ફરક છે. જેને મજા છે એને આત્મપ્રતિબંધ છે. સજાવાળાને તો કાંઈ પ્રતિબંધ નથી, તો ખરું ભોગવવું પડે છે ને ભોગવે છે એમ છે. એટલે જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસાર સેવા હોય, સંસારના કાર્યો હોય, સેવા એટલે કાર્ય, પણ આત્મા પ્રતિબંધપણાને પામે, આત્મા બંધાય નહીં ત્યાં, મારું છે એમ નથી. એને પ્રારબ્ધના યોગે કરવું પડે, ન ચાલતા કરવું પડે એમ વાત છે. પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય છે, કે પૂર્વ પ્રારબ્ધનો બંધન છે, કે જે બંધનથી છૂટી શકાય એવી પરિસ્થિતિ એમને પોતાની અને સંયોગોને દેખાતી નથી. એમ છતાં પણ એવી એમ એમ પરિસ્થિતિ હોવા છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે, એટલે અહીંયાથી છૂટવા ના પરિણામ એને હોય છે. કેમ આમાંથી હું છૂટું? એટલે હોશ કરવાનો સવાલ થતો નથી, ઉત્સાહનો સવાલ થતો નથી. તેથી નિવર્તવારું પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. એટલે એ પરિણામોનો રસ નથી, એ પરિણામ અસરતા જાય છે. અથવા એ કાર્યો કરતા પણ એ કંટાળે છે. એક વાર ફુગાનીજી રસ્તે ચાલતા વાત કરતા હતા, હું બજારમાંથી આવું છું ત્યારે કંટાળી ગયો આવું છું. બજારમાં જતા દુકાને જતા, પણ ઘરે આવું ત્યાં સુધીમાં તો હું કંટાળી જાઉં છું. પછી એમ થાય એ રૂમ બંધ કરીને બેસી જઈએ આત્મામાં, એટલે પછી ધ્યાનમાં બેસી જતા. પણ એ વેપારમાંથી પણ નિવૃત્તિ એમ મળે એવી એમને ઈચ્છા અને વૃત્તિ વારંવાર થયા કરતી હોય છે. અને છેલ્લી વખતે એમ કહેતા હતા કે છોકરાઓ લગભગ કામ સંભાળે છે, છોટી મોટી વાત પૂછી લે તેને. પછી બે ભાઈઓ રમેશભાઈ ને નરેશભાઈ બંને ધંધામાં દાખલ થઈ ગયા હતા, એ લોકો સંભાળતા હતા કે નાની મોટી વાત પૂછી લઈએ છે, બાકી સંભાળે છે. એ પછી લગભગ બપોર પછી જતા, થોડી ઘણી પાર્ટલી નિવૃત્તિ, અંશે નિવૃત્તિ લઈ લીધેલી અને પૂર્ણ નિવૃત્ત થવાની ઈચ્છા રાખતા હતા. પછી નિવૃત્તિ જલ્દી બને એટલે જલ્દી લઈ લીધી છે, એમની ભાવના હતી, નિવૃત્તિની ભાવના હતી. જે પ્રવૃત્તિ પ્રારબ્ધના યોગે કરવી પડતી હોય છે, પણ એમાં નિવૃત્તિની ભાવના રહ્યા જ કરતી હોય છે, એવી એમની જ્ઞાનીની પરિણામવાની રીત હોય છે. જે રીતનો આશ્રય કરતા પોતે પણ, પોતે એમ કે છે એવી જ રીતનો આશ્રય કરતા હાલ પણ 3 વર્ષ થયા, વિશેષ તેમ કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં નિવૃત્ત થવાની ખૂબ ભાવના રહી છે અને એવી રીતે પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું છે. અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામ આવી ગયો છે. કોઈ કોઈ ઉદય એવા આવે કે જો બળવાન આત્મદશા ન હોય તો આત્મદશાને ભૂલાવી નાખે, એવી રીતે પ્રવર્તવું પડે. એટલે નિવૃત્તિનો નિવર્તવારું પરિણામની રીતે પરિણમતા પરિણમતા પણ વચ્ચે એવા ઉદય આવ્યા છે એમાં કે જરૂર આત્મદશાને ભૂલાવી જઈએ એવો સંભવ રહે, અને તેવો ઉદય આવેલો તે પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, પરિણામ બગડ્યા નથી. કેમ કે એમનો પુરુષાર્થ ઘણો ચાલતો, અને કોઈ ઉદય આકરો આવે ત્યારે વિશેષ પ્રમાણમાં પુરુષાર્થ ચાલતો. જોકે તે વેદવાના કાળને વિશે, એટલે એવો ઉદય ભોગવતી વખતે સર્વસંગ નિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂજા કર્યું છે. સર્વસંગ નિવૃત્તિ એટલે મુનિ દશા, સંપૂર્ણપણે બધાનો સંગ છોડી દેવો, સર્વસંગ નિવૃત્તિ એમ વારંવાર સૂજા કર્યું છે. એવા જ ભાવ આવ્યા કરતા આ ઉદયમાંથી છૂટી શકાય તો સર્વસંગ નિવૃત્તિ લેવાય તો સાર, એટલે કે મુનિ દશા અંગીકાર કરીને નીકળી જઈએ, નીકળી જઈએ, છૂટી જઈએ, છૂટી જઈએ. એવું સુજા કર્યું છે તો પણ સર્વસંગ નિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે. આ પુરુષાર્થ કર્યો છે એમ પોતે અહીંયા નિવેદન કરે છે, એમના પુરુષાર્થનું નિવેદન એમણે અહીંયા કર્યું છે. એટલે એમ કે મુનિ દશામાં જે દશા રહેવી જોઈએ એવી દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની એટલે ઘણા કર્મની નિવૃત્તિ થાય એમ સમજીને એમ જાણીને જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે. એ મુનિઓ ગમે તેવા ઉત્સર્ગ પરિસરની અંદર સમપરિણામમાં રહીએ છે એમ અમે પણ સમપરિણામમાં રહેવાનો બને તેટલો પુરુષાર્થ કર્યો છે, શક્ય એટલો પુરુષાર્થ કર્યો છે એમ કહે છે. કેમ કે એની પાછળ અમારી સમજણ હતી કે જો ઉદયમાં જેટલું જોડાય એટલું નવું કર્મ તે જ પ્રકારનું બંધાય ને પાછું તે જ ઉદય આવે, તેવો જ ઉદય આવે. અને જો સમપરિણામમાં રહેવાય તો એ ઉદય નિવૃત્ત થઈ જાય, ફરીને એ ઉદય ભોગવવાનો વારો ન આવે. માટે જ્ઞાની પુરુષોની આજ્ઞા છે, ઉપદેશ છે કે ગમે તે ઉદય હોય ગૌણ કરી નાખો, ઉદયને ગૌણ કરી નાખો, ઉદયની તુચ્છતા અભિપ્રાયમાં હોવી જોઈએ. ગમે એવો હોય ઉદય હોય તો તે તુચ્છ છે, ગમે તેવો ઉદય હોય તો એ તુચ્છ છે અને મારાથી ભિન્ન છે, મારે લાગતું ઓળખતું નથી, અત્યારે મારે કંઈ લાગતું ઓળખતું નથી અને તેથી મારે એમાં જોડાવવું નથી. ઉદયની ગૌણતા આવવી જ જોઈએ, ઓછા વધતા અંશે પણ આવવી જ જોઈએ, નહીતર મુખ્યતા થયા વિના રહેશે નહીં અને ફરીને એની એ જ પરિસ્થિતિ ઊભી થવાની. જેટલી જાગૃતિ એટલો ફાયદો છે અને જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષુતા છે એમ સમજવા જોઈએ. જો જાગૃતિનો અભાવ છે તો મુમુક્ષુતાનો પણ અભાવ છે એમ સમજવા જોઈએ. એટલે એ સિદ્ધાંત થાય છે કે ઉદયમાં જીવ જેટલો જાગ્રત રહે આત્મકલ્યાણના લક્ષ્ય, ઉદયમાં જીવ જેટલો જાગ્રત રહે તેટલી મુમુક્ષુતા છે. એને છૂટવું છે, એનો અર્થ એમ છે કે એને છૂટવું છે, ઉદયમાં એને બંધાવવું નથી, એને છૂટવું છે. દૃઢ નિશ્ચય છે, નિશ્ચય અનુસાર એમનું અમલીકરણ છે. નિશ્ચય વિના નિશ્ચય બળ ન આવે, બળ ન હોય એટલે પુરુષાર્થ ન હોય, પુરુષાર્થ ન હોય તો જાગૃતિ ન હોય એમ થાય છે. પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકળ ગ્રહવાસથી દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્તને દૂર થવાય તો સારું. શું કહે છે? મનમાં એમ તો રહીએ છે અત્યારે પણ કે ભલે દીક્ષા લઈને જંગલમાં ન ચાલ્યા જઈએ એટલે ઘરથી છૂટા ન પડીએ, પણ વેપારની પ્રવૃત્તિ તો હવે છોડવી છે. કેટલામું વર્ષ છે? 28મું વર્ષ છે. 28માં વર્ષે વેપાર છોડવાની તીવ્ર વૃત્તિ છે. 3 વર્ષથી તો એ ચાલે છે, એટલે 25માં વર્ષથી છોડવાનું, છોડવું થાય છે. 28માં વર્ષે તો ઘણી એમ થઈ ગયું, ભલે ઘર સંસારથી ન છૂટાય પણ દુકાનથી તો છોડવું છે, ધંધાથી તો છોડવું. કેમ કે આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીને જોઈએ, તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીને જોઈએ, તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. દેખાવે ખોટો છે અને મુમુક્ષુ તો આવી રીતે વેપાર કરતા કરતા નાન દશાને પામે એ તો સંભવ દેખાતો નથી. આ પ્રકાર જે લેખો છે તે વિશે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. આ નિવૃત્તિનો વિચાર હમણાં વધારે જોરથી આવ્યા કરે છે, વારંવાર આવ્યા કરે છે એમ કે છે. તે વિશે જે પરિણામ આવે તે ખરું, એનું જે રિઝલ્ટ આવે એ ખરું, પણ સહેજ આ જ પ્રકારના પરિણામ ચાલે છે કે હવે આ વેપારથી છૂટીએ, હવે આ વેપારથી છૂટવું છે, આ વેપારથી છૂટવું છે. આ પ્રસંગ જે લેખો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવો યોગ્ય નથી. તમને લેખો છે પણ આ વાતને બહાર પાડવા માટે નથી લખ્યા. મહાસુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાનો સંભવ રહે છે, કેમ કે લગ્ન હતા ને, એમના બહેનના લગ્ન હતા એટલે એમણે એ વાત લખી છે. પછીનો પત્ર જ મહાસુદ બીજનો છે, દુકે કુંવરજીભાઈ ઉપરનો. ફાગણ સુદ પૂનમ પહેલાં ફાગણ મહિનામાં લગ્ન હશે એટલે મહિના અગાઉ આવવાનો કંઈક વિચાર કર્યો હશે એમ લાગે છે. ત્યાર પછીનો પત્ર છે 564માં મહાસુદ આઠમનો. તો પછી મહાસુદ બીજનું લખે છે પણ 6-8 મહિના નીકળ્યા નથી. અત્રે આ વખતે 3 વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. વ્યાપારની 3 વર્ષમાં પ્રવૃત્તિ ઘણી રહી છે, 26, 27 અને 28 વર્ષમાં, ખાસ કરીને 25 વર્ષ કેમ કે તો મા મહિનો છે ને, એ 25, 26 અને 27 3 વર્ષ. અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કાંઈક નિવૃત્તિનો સંબંધ રહે, પ્રવૃત્તિનો, અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કાંઈક પ્રવૃત્તિનો સંબંધ રહે, તેથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. ત્યાં આવીને પ્રવૃત્તિ કરવી પડે એ આરામ મળશે નહીં. અમારે તો પ્રવૃત્તિથી તો થાયકા છે, ઉપરામ એટલે આરામ લેવો, એના કરતાં કંઈક ઉપરામ રહીએ તો આરામ રહીએ તો સારું એમ ચિત્તમાં રહીએ છે. લગ્ન પ્રસંગ આવે તો ક્યાંથી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળવાની હતી, તો વ્યાપારના બદલે ઘરનો વ્યાપાર ચાલુ થઈ ગયો. ઘરના મુખ્ય માણસ એટલે બધા પૂછી પૂછીને કરે, વાત બધી એમની પાસે આવે, એ પ્રવૃત્તિ પાછી ચાલુ થઈ ગઈ. બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે, પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે. માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણી આવી શકે તેમ કરશો. એ પોતે લગ્ન ઉપર વવાણી આવવાના હતા, પણ આ બે જણા આવે તો વળી સત્સંગમાં સમય નીકળે, નહીતર તો પછી ઘરવાળા તો ઘરવાળાની જેમ જ રહીએ, એ કંઈ સત્સંગીની જેમ એ તો સ્વાભાવિક છે. કોઈ પણ પ્રકારે વવાણી આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે, જરૂર આવી શકે તેમ કરશો. કોઈ બીજો વિચાર ન કરે કે હું જઈશ તો ઠીક લાગશે કે નહીં, આમ કે તેમ, કે આટલા દિવસ જવાય કે ન જવાય, કાંઈ કલ્પના ન કરે, જરૂર આવે. એમ ડુંગરભાઈ ઉપર પણ એમનો મીઠી નજર થઈ ગઈ. પછીનો પત્ર છે 566 નો. એ છે ફાગણ સુદ તેરસ. અશરણ એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય, અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા ઘણો ઓછો કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય, તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? પ્રશ્ન પૂછો છો પોતાનો સુભાગભાઈ છે કઈ વચ્ચે લેવાનું? શું કહે છે કે અમને તો આ સંસાર અસરણ લાગ્યો છે, સંસારમાં કોઈને શરણું મળ્યું નથી. જેમ કોઈ સિંહના મોઢામાં હરણિયું હોય પછી કોઈ બચાવી ન શકે, એમ મૃત્યુના મુખમાં બધા પીડ્યા છે, કોઈ બચાવી શકે નહીં, એને કોઈ શરણ નથી. આ જગ્યાએ જાય તો બચે એવો કોઈ આશ્રય, એવું કોઈ શરણ નથી. કોઈને, કોઈ જીવને શરણ નથી. એવા અશરણ એવા સંસારમાં નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય ન જણાતો. વ્યવહાર કરવાનો નિશ્ચય જ નથી આવતો. નિશ્ચિત બુદ્ધિથી એટલે વ્યવહાર કરવા યોગ્ય છે એ એવો નિશ્ચય નથી, નિશ્ચિત બુદ્ધિ નથી, એવો અભિપ્રાય જ નથી કે વ્યવહાર કરવો જોઈએ. બુદ્ધિ એટલે અભિપ્રાય. સંસારનો વ્યવહાર તો કરવો જ જોઈએ, સંસારિક વ્યવહાર તો કરવો જ જોઈએ, એવું કાંઈ નથી. નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો એ યોગ્ય નથી જણાતો અમને એમ છે. અને તે વ્યવહારનો સંબંધ છોડવા માટે અથવા ઓછો કરવા માટે આ સમય જાય છે. 3 વર્ષથી આમના પરિણામ થાય છે, કાળ વ્યતીત થાય છે, સમય નીકળતો જાય છે. તો હવે તે કામ અલ્પકાળમાં એટલે વ્યવહારથી છૂટા થવાનું અલ્પકાળમાં કરવા માટે જીવે શું કરવું જોઈએ, કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ? તમે કહો, હું પ્રશ્ન પૂછો, તમને શું સૂઝે છે? સમસ્ત સંસાર મૃત્યુવાદી ભયે કરી અસરણ છે. સમસ્ત સંસાર મૃત્યુવાદી ભયે અસરણ છે. બધાય માણસોને મરણનો ભય છે. મરણના ભય વિનાનો કોઈ દેખાતો નથી એમ કે સંસારમાં, સંસારી જીવન બધાને મરી જશું ને, મરી જશું ત્યારે શું, મરી જશું તો મરી જશું, મરવું તો પડશે જ એક વાર, મરવું નથી અને મરવું પડે છે. એક નાનું મોટું કામ પણ ઈચ્છા વિરુદ્ધ થાય તો જીવને પોસાતું નથી, આકુલતા થાય, ગુસ્સો થઈ જાય, ક્રોધ થઈ જાય, અણગમો થઈ જાય, ત્યારે આખું મનુષ્ય જીવન ઈચ્છા વિરુદ્ધ પૂરું થાય ત્યારે કેટલી બધી આકુલતા થાય, કે એટલી બધી આકુલતા થાય કે મોટા ભાગના માણસો એ આકુલતાને વશ બેશુદ્ધ દશામાં મરે છે. શુદ્ધિમાં મરનાર કોક જ નીકળે, બાકી બેશુદ્ધ થઈને મરે છે. કેમ કે મરવું નથી કોઈ, અને મૃત્યુ દેખાઈ જાય છે, પરિસ્થિતિ એવી બગડે છે શરીરની, કોઈ રીતે નહીં છૂટી શકાય એમ લાગે તે બેશુદ્ધ થઈ જાય છે. સમસ્ત સંસાર મૃત્યુવાદી ભયે અશરણ છે. તે શરણનો હેતુ થાય એવું કલ્પનું તે મૃગજળ જેવું છે. અશરણ એવો સંસારમાં ક્યાંક શરણ મળી રહેશે એવી કલ્પના કરવી એ તો ઝાંઝવાના જળ જેવી વાત છે, મૃગજળ જેવી વાત છે. પાણીનો પીપું નથી ત્યાં સરોવર દેખાય એના જેવી વાત છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવા એ પણ તેથી નિવૃત્તું છૂટવું એ જ ઉપાય સીધો છે. સીધું ન લીધો કે તીર્થંકરે પણ આમ જ વિચાર્યું, વિચારી વિચારીને એમ લીધું. એટલે શું છે, ઘણા વિચાર પછી અને ગહન વિચાર પછી તીર્થંકર જેવા મહાપુરુષોએ પણ આ નિર્ણય કર્યો કે આ સંસારની પ્રવૃત્તિથી છૂટવું જ જોઈએ, નિવૃત્ત થવું જ જોઈએ. કર્તવ્ય માનીને જે સંસારની પ્રવૃત્તિ કરાય છે એ અવશ્ય બંધાય છે અને અવશ્ય અધોગતિમાં જાય છે. એને માટે અધોગતિ નિશ્ચિત છે, પરિભ્રમણ નિશ્ચિત છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન તથા દ્વેષ બંધન સર્વજ્ઞાનીઓએ સ્વીકાર્યા છે. પ્રેમ એટલે રાગ, અહીંયા લેવો, રાગ અને દ્વેષ. આ રાગથી કર્મ બાંધે, આ દ્વેષથી કર્મ બાંધે, એ કર્મ બાંધીને સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલે આ બંને કારણો સંસારના મુખ્ય કારણો રાગ અને દ્વેષ જ છે. અને એ રાગ દ્વેષ જીવ મોહપૂર્વક કરતો હોવાથી તે મોહના સંતાન છે. રાગદ્વેષ છે એ મોહના સંતાન છે. કરતા બુદ્ધિથી માનવું, કાં તો મારે કરવું જ જોઈએ, આ તો મારી ફરજ છે, આ તો હું કરું તો થાય, નિકળ ન થાય, કામ બગડી જાય, રખડી જાય, ફલાણો થાય, હું ફલાણો છું માટે આ મારું કર્તવ્ય છે, એ બધા રાગદ્વેષના ઉત્પાદક છે અને સંસારના કારણે. અને સર્વ જ્ઞાનીઓએ સ્વીકાર્યા છે એટલે બધા જ્ઞાનીઓનો આમાં એક મત છે, કોઈનો આમાં બીજો મત નથી. તેની મૂંઝવણે એટલે સંસારના કાર્યોની મૂંઝવણે રાગ દ્વેષમાં મૂંઝાતો 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 એ લીધું છે એમણે આગળમાં કે જગતના જીવો મૂંઝાયેલા પીડ્યા છે. કેમ કે સમાધાન તો થાય નહીં, કામ કરવા માંગે કામ થાય નહીં, ન કરવા માંગે થઈ જાય, કે કઈ રીતે સમાધાન કરે. જેને વસ્તુના સ્વરૂપ અનુસાર વસ્તુનું વિજ્ઞાનનું જ્ઞાન નથી, વસ્તુના વિજ્ઞાનનું જ્ઞાન નથી કે આવું વસ્તુનું સ્વરૂપ છે એ સમાધાન કરે કેવી રીતે કરી દેશે. એટલે મૂંઝાઈ પછી તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. આત્મકલ્યાણનો વિચાર કરવા માટે કોઈ નવરું થતું નથી, અવકાશ જ મળતો નથી. એક કામ પછી બીજું, બીજા પછી ત્રીજું, ભવિષ્યમાં આમ કરીશ ને આનું આમ ને આનું આમ ને આનું આમ, ગડમથલમાંથી ઊંચો જ આવે નહીં. આત્મકલ્યાણનો વિચાર ને અવકાશ જ પ્રાપ્ત થતો નથી. અથવા એવો અવકાશ થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. આ બહુ માર્મિક વાત કરી છે એમને. શું કહે છે કે કોઈ વાર કોઈ જ્ઞાની પુરુષ મળે છે, એને એને આત્મકલ્યાણને એના વિચારો વાતો એ બધું સાંભળવા ને સમજવા મળે છે, એને આત્મવિચારનો યોગ કીધો, આત્મયોગ કીધો. તું આત્માનું કલ્યાણ કર, મોટાભાગેના જીવોને તો એ વિચારવાનો અવકાશ નથી. પણ એવા વિચારવાનો યોગ બને તો બંધનના કારણોથી, એટલે પૂર્વે રાગદ્વેષના બંધનથી એ પરિણતિ કરી નાખી છે, એ જીવને આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. એને ખ્યાલ આવે છે મારો પુરુષાર્થ ઉપડતો નથી. શું કરીએ, વાત તો બરાબર છે તમારે, પણ પુરુષાર્થ જ આવતો નથી, પુરુષાર્થ જ ઉપડતો નથી. ઈચ્છા છે કે આત્મકલ્યાણ કરી લેવું, પુરુષાર્થ ઉપડતો નથી, કરવું શું? નિવૃત્તિ લઈને પુરુષાર્થ ન ઉપડે. કારણ રાગ બંધન અને દ્વેષ બંધન. જીવ કરવા ધારે ન થાય એવું નથી. કોઈ જીવ આત્મકલ્યાણ કરવા ધારે અને એનું આત્મકલ્યાણ ન થાય એવું નથી. પણ ખરેખર જીવ કરવા ધારતો જ નથી. આ વાત બેન શ્રી વચનામૃતમાં કહે, જીવ કરવા ધારતો નથી. એટલે કે એવો નિશ્ચય કરે કે બસ આત્મકલ્યાણ કરે છૂટકો છે ને કરે જ કરવું છે, તો થાય છે, નથી થતું એમ નથી. પણ એવું કરવા ધારતો નથી. અને જ્યાં સુધી એવું કરવા ધારતો નથી ત્યાં સુધી એનું આત્મવીર્ય એટલે પુરુષાર્થ ઉપડતો નથી. અને પુરુષાર્થ નહીં ઉપડતો હોવાથી સમ્ય પંચેન્દ્રિય જીવને પુરુષાર્થનો તો ઉઘાડ છે જ, એટલે બીજે બીજે એનો પુરુષાર્થ ખર્ચાતો હોય છે અને એ એને ખ્યાલમાં નથી આવતો. પોતે ક્યાં કેટલો રસ લીએ છે એ પોતા જાગૃતિ નહીં હોવાથી પોતાને ખ્યાલ રહેતો નથી. એ તો પરિણતિ જૂની થઈ ગઈ છે. વર્તમાનમાં પણ બિનજરૂરી આત્મકલ્યાણ સિવાયના વિષયોમાં જે બીજ બધા બિનજરૂરી છે એમાં રસ લેતો હોય છે, એની ખબર નથી રહેતી. અને વળી એમ થયા કરે મારો પુરુષાર્થ ઉપડતો નથી, ઉપડતો નથી. પણ ક્યાંથી ઉપડે? નહીં ઉપડવાના બે કારણો હોય છે, એક પૂર્વ કરેલી પરિણતિ અને એક બીજી વર્તમાન પ્રવૃત્તિમાં પણ એનો રસ ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક રસ લેતો હોય છે. રસનો ફેક્ટર જરા સૂક્ષ્મ હોવાથી પકડી શકતો નથી. કોઈ વાર મંદ કશે એમ લાગે કે આ તો સાધારણ પરિણામ આમ થયા હતા, પણ એનો રસ કેટલો એને ખબર ન હોય કે મારો રસ કેટલો લીધો એ ખબર ન હોય. સામાન્ય રીતે છાપું વાંચે મારે એમ લાગે આ તો અમારે કાંઈ નથી, મને આમાં હું રસ છે, પણ રસ પકડતો એને ખબર પડે કે આનો રસ કેટલો પડે. એવી રીતે બિનજરૂરી કાર્યોની અંદર રસ લેવાતો હોય છે, વર્તમાન કારણ હોય છે, અને પૂર્વે રાગદ્વેષ કરેલી પરિણતિ એ પણ એને વર્તમાનમાં નડે છે, એના પુરુષાર્થને ઉપડવા દેતી નથી. અને તે શું પ્રમાદનો હેતુ છે? પ્રમાદ શિથિલતા, પ્રમાદ એટલે શિથિલતા. આ સ્થિતિમાં શિથિલતા ઘણી હોય છે અને પ્રમાદના બે અર્થ થાય છે. એક શિથિલતા એવો અર્થ થાય છે અને એક શુભાશુભ કાર્યોમાં લાગ્યા રહેવું પણ આત્મકાર્યમાં ન જવું એને પ્રમાદ કહે છે. બીજા બીજા કામ કર્યા કરવા પણ આત્મકાર્યમાં સાવધાન ન થવું અને બીજા કાર્યોને સાવધાની રહેવી એ પણ પ્રમાદ છે. અને તેવા પ્રમાદે લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગ્રત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે આ દર્શનમાં. એટલે આ પરિસ્થિતિને લાઇટલી ન લેવી જોઈએ, એના માટે આ ત્રણ ચાર વજનદાર શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ પરિસ્થિતિને હળવાશથી નહીં લેવી જોઈએ. જે જીવોને આત્મકલ્યાણ કરવાના વિચારનો જ અવકાશ નથી એની ચર્ચા તો એક બાજુ રહી, એની કોઈ ચર્ચા નથી કરવી. પણ જેને એવો યોગ છે કે આત્મકલ્યાણનો વિચાર કરી શકે, એવો સત્સંગ યોગ છે, એવો સત્સાહિત્ય વાંચી શકે એવો યોગ છે, એટલે ફુરસદ છે કે સત્સંગમાં પણ સમય આપી શકે, વાંચવામાં પણ સમય આપી શકે, વિચારવામાં સમય આપી શકે. એવા જીવને જ્યારે પુરુષાર્થ ન ઉપડે અને પ્રમાદમાં સમય ચાલ્યો જતો હોય એટલે બીજા બીજા કામમાં સમય નીકળી જતો હોય તો એવા પ્રમાદમાં લેશ માત્ર પણ નિર્ભય ન રહેવું અને થોડા સમયકાળ માટે પણ નિર્ભય ન રહેવું. લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું એક ભય લાગવો જોઈએ એમ કે છે. આ પરિસ્થિતિનો ભય લાગવો જોઈએ. જો ભય ન લાગે અથવા અજાગ્રત રહેવું, જો જાગૃતિ ના આવે આ વિષયને તો તે આ જીવનો અતિશય નિર્બળપણું છે. થોડું નિર્બળપણું નહીં લેવું ત્યાં તો તે આ જીવનું એટલે પોતાના જીવનું ઘણું નિર્બળપણું છે એ અતિશય શબ્દ બધે લગાડવો પાછળ એમ કે છે. અતિશય અવિવેકતા છે, અતિશય અવિવેક પણ કરે છે. થોડો અવિવેક નથી કરતો ત્યાં, ઘણો અવિવેક કરે છે એમ કે છે. ઘણી ભ્રાંતિ છે એમ લેવું અને ઘણો મોહ છે કે જે ટાળવો કઠણ છે એમ કે છે. કેવો ઘણો મોહ છે કે જે ટાળવો કઠણ. બહુ સરસ માર્ગદર્શન એ મુમુક્ષુ જીવને સત્સંગ યોગ હોય અને પુરુષાર્થ પડતો ન હોય અને બહુ સરસ માર્ગદર્શન એ જાગૃત થઈ જાય. પ્રમાદ વસે તો આડાવાળા કામ કરતો હોય તો મૂકી દઈ એ અતિશય નિર્બળપણું છે, ઘણો અવિવેક છે, ઘણી ભ્રાંતિ છે, ઘણો દર્શન મોહ છે, ટાળવો કઠણ પડે એવો ઘણો દર્શન મોહ છે. એટલે જીવને એવો યોગ પ્રાપ્ત થાય અને પુરુષાર્થ ન ઉપડે એવી પરિસ્થિતિ હોય ત્યારે નિર્ભય રહેવું કે અજાગ્રત રહેવું એ ન બનવું જોઈએ, એમ બહુ સ્પષ્ટ વાત કરી છે. ભય લાગવો જોઈએ. જંગલમાં વાઘ કે સિંહ પાછળ પીડ્યો હોય કેવી દોટ મૂકે, એવી રીતે આ જીવને મૃત્યુરૂપી વાઘ પાછળ પીડ્યો છે એમ સમજી લો. ગમે ત્યારે આંબી જશે, પ્રમાદ પોષાય નહીં, પ્રમાદ પોષાય નહીં. સારી એવી અસર કરતા આ વાત છે. એટલી નબળાઈ નથી લીધી, અવિવેક પણ લીધો છે. અવિવેક માટે પોતાનું કલ્યાણ કરતો નથી અને અકલ્યાણ કરે છે એ અવિવેક નહીં તો શું છે? ક્રાંતિ તો છે, કરતાપણો, આધાર બુદ્ધિ, પોતાપણો, આ બધી ભ્રાંતિ તો ખૂબ જ છે અને મોહ પણ કાંઈ ત્યાં ઓછો નથી. આવી સ્થિતિમાં મોહ પણ કાંઈ ઓછો નથી. એ મોહ તોડતા પરસેવો ઉતરી જાય એવી વાત છે. પોતાપણું મૂકવું, પોતાપણું જ્યાં જ્યાં કર્યું છે, જે જે પદાર્થમાં કર્યું છે, સચેત કે અચેત, પોતાપણું મૂકવું એ સહેલી વાત નથી, બહુ કઠણ વાત છે. એમ સમજીને જરા પણ ગફલતમાં રહેવા જેવું નથી. અજાગ્રત એટલે ગફલતમાં રહેવા જેવું નથી. હું ઉડાડી દે એવી વાત છે, મોહ નિંદ્રાને ઉડાડી દે. કઈ નહીં, ઉતાવળ થી કઈ આપણે પૂરું ન થતું. માર્મિક વાત લખી છે, વિસ્તાર છે.